જીવનમાં અનુભવાતી અનેક પરિસ્થિતિઓ અને મનની જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ કેવી દુઃખદ છે, કેવી આપત્તિકારક છે એનું દર્શન કરાવે. કાગ ઋષિ પક્ષીરાજને કહે છે કે જુઓ, સામાન્ય જીવન જે છે એ વ્યવહારમાં કેવું અલકી રીતે જીવાય છે અને એનાથી ઉત્પન્ન થતા રોગ, આપણા જીવનમાં આવતી અનેક પ્રકારની વિકૃતિઓ કે જે માણસને ખાઈ જાય છે એનો નાશ કરી નાખે. એટલે સત્સંગ દ્વારા કાગ ઋષિ તો તપસ્વી છે, ત્યાગી છે, એક ઋષિ છે. પોતાના જીવનને હિમાલયના એ પર્વતોની શિખરો ઉપર પોતાનું જીવન બિલકુલ સાત્વિકતાથી જીવી રહ્યા છે, જેમાં કોઈ છળ નથી, કપટ નથી, લોભ નથી, ક્રોધ નથી, કોઈ વાસના કામ નથી, કોઈ ઈર્ષા પણ નથી. તો એ પ્રકારનું જીવન એનું નામ છે સાત્વિક જીવન. એ પ્રકારનું જીવન એનું નામ પવિત્ર જીવન. તો આ પવિત્ર જીવન કેવી રીતે જીવી શકાય એ વસ્તુ કાગ ઋષિ પક્ષીરાજ દ્વારા આપણને સૌને બતાવે. ગુરુજી તો એક નિમિત્ત જ છે, જે દાડે નિમિત્ત બન્યા હશે તે દાડે થઈ ગયા હશે. પણ માણસના જીવનની જે વિકૃતિઓ કેવી ખાઈ જાય છે માણસને, એનું દર્શન આપણને પણ મળી જાય. ભગવાને અર્જુનને નિમિત્ત બનાવ્યા, પણ આખી ગીતા આજે આપણા માટે છે. એટલે કોઈ પણ નિમિત્ત બને અને એનું ઘણું બધું ફળ અનેક લોકોને પ્રાપ્ત થયા કરે, અગણિત લોકો, તે આ સત્સંગ છે, એ જ આ શાસ્ત્ર છે. અને શાસ્ત્રનો અર્થ પણ શું, શતામ ત્રાયતે ઇતિ શાસ્ત્ર, સજ્જનોનો ઉદ્ધાર કરે એનું નામ શાસ્ત્ર. તો એ શાસ્ત્રની અંદર માનવ જીવનના કલ્યાણની વાતો આ સત્સંગની અંદર. મમતા તો કે છે એક દાદર છે, ઈર્ષા તો એક પ્રકારની ખુજલી છે, એ ન કરીએ એનાથી બહાર. જેમ દાદર કે કોઈ પ્રકારનો એ રોગ છે એને શરીરનો રોગ કહીએ છીએ, એમ આ વૃત્તિઓ પણ એક પ્રકારનો આપણા જીવનનો એક રોગ છે. અહંકાર કહ્યું તો અહંકાર પણ દુઃખ આપવા વાળો છે. ઈર્ષા ખુજલી છે અને મમતા એ દાહ છે, અને એનાથી જ હર્ષ અને વિષાદ ઉત્પન્ન થઈ અને ઘણા ઉડાણની અંદર ઘેરાઈમાં, એટલી બધી ઘેરાઈમાં અંદર ફેંકી દે કે માણસ બહાર દાન. ઈર્ષા શું છે, પરસ પરસ સુખ દેખી જરણી થઈ થઈ એટલે ક્ષય કયો. બીજાનું સુખ જોઈને બળતરા કરવી એનું નામ જ ક્ષય. ક્ષય તો શરીરને થાય છે, એનાથી માણસ દુખી થાય અને ક્ષય એટલે મરી પણ જવું છે. તો એમ આ મનના જે માનસિક રોગો છે એમાં ઈર્ષાએ પણ ક્ષય જેવી છે કે માણસને આખો ને આખો ખાઈ જાય એનો નાશ કરી. તો આપણો સ્વભાવ કયા રોગ જેવો છે એનું દર્શન કરાવી દે છે. તમારો સ્વભાવ અમુક રોગ જેવો છે કે જેમ રોગ લાગે અને દુખી થવાય, એના માટે પીડાવું પડે, એવી રીતે સ્વભાવને કારણે પણ માણસને પીડાવું પડતું હોય. એટલે સ્વભાવથી બચી, પોતાના સ્વભાવથી પોતે બચવાનું છે, બીજાનાથી નહીં. નામ છે સ્વભાવ. બજારમાં જઈએ તો વસ્તુનો ભાવ કરવો પડે, પણ તો પોતાનો ભાવ કરવાનો છે. કેટલામાં છો તમે, આ શાકભાજી કેટલામાં, અનાજ કેટલામાં, એમ આપણે વસ્તુના ભાવ પૂછીએ, ના તો સ્વનો ભાવ પૂછવાનો કે તમે કેટલામાં છો. કોઈ જોઈ, આ છે સ્વનિરીક્ષણ, સ્વપરીક્ષણ. જ્યાં માણસ પોતાનું સ્વપરીક્ષણ કરતા શીખે ને, તો જ એની અંદરથી દુર્ગુણો દૂર થાય, નીકળતા જાય, નીકળતા નીકળતા જાય, કેટલાક નીકળશે દુર્ગુણો, પછી અંદરથી સદગુણનું દર્શન થવા માંડશે. જેમ જમીનમાં પાણી જોઈએ છે આપણે, સૌથી પહેલા ઉપર ઘાસફૂસ હોય એની સાફસૂફ કરીએ, પછી કાંકરા સાફસૂફ કરીએ, પછી ખોદવા માંડીએ, ખોદતા ખોદતા જેમ ઉડા જઈએ એમ અનેક પ્રકારની માટી આવે, પથ્થર આવે, રેતી આવે, અને બધું કાઢતા કાઢતા, કચરો કાઢતા કાઢતા છેવટે આપણને આપશું જોઈએ છે પાણી. તો પાણી મળે એમ સ્વભાવને પણ આત્મનિરીક્ષણ કરતા જો અંદર ઉતરીએ ને, તો અંદર ઉતરતા ઉતરતા આપણો જે કચરો છે બધો બહાર નીકળતો, બહાર નીકળતો જાય. અને કચરો એટલે કયો કરતો કચરો? હા, ઈર્ષા ને, મમતા ને, મોહ ને, ક્રોધ ને, લોભ ને, વાસના, આ બધો કચરો છે. એ બધો કચરો કાઢતા કાઢતા કૂવો ગાળીએ, પછી અંદરથી શુદ્ધ પીવા જેવું ચોખ્ખું પવિત્ર પાણી અંદરથી મેળવી શકાય. એમ આ જીવનને પણ ગાળવું છે. કૂવો ગાળી એમ જીવનને પણ ગાળે, અંદરથી કચરો બહાર કાઢી નાખીએ, બધો કચરો બહાર નીકળી ગયા પછી એ પાણી ખૂબ જ પીવા લાયક, સુંદર, વાપરવા લાયક બને. તે આ જીવન પણ જીવવા લાયક ક્યારે બને? નહીંતર માણસ શાંતિથી જીવી શકતો નથી. જો મેં ઈર્ષા પડેલી હોય, ક્રોધ પડેલો હોય, લોભ હોય, વાસના હોય, ઈર્ષા હોય, માણસ શાંતિથી જીવી શકશે? સહેજે નહીં સહેજે. તો શાંતિથી જીવન જીવવા માટેનું આપણને માર્ગદર્શન કાગ ઋષિ આપી રહ્યા છે. અને કેવી રીતે? કે જેમ રોગો શરીરને સતાવે છે, એમ આ વૃત્તિઓ અને આ વિકૃતિઓ એ માણસના મનને સતાવે. એટલા માટે એનું આમ બહુ સરસ અનુસંધાન કર્યું. એને રાજુએ તોલી છે, આ પણ આવું છે, આ આવું છે. જેમ રોગો દુઃખ કરવા વાળા, પીડા કરવા વાળા, અમુક પ્રકારનું પરિણામ આપવા વાળા છે, એમ આવા વિકૃત સ્વભાવ પણ માણસના જીવનને આવું પરિણામ આપવા વાળા છે, એમ સ્પષ્ટ બતાવી દીધું. પાઠ તો ઘણી વાર કરીએ છીએ, મહિને અઠવાડિયે પાઠ કરતા આવીશું, માનસિક પાઠ નવ દિવસનો. પણ એની અંદરથી એ શોધવાનું આ છે, પાઠ કરીએ, એનું અનુસંધાન કરીએ. પહેલું તો શબ્દાનુસંધાન વાંચીએ, ને પછી એના અર્થાનુસંધાન થાય, પછી ભાવાનુસંધાન થાય કે એમાં ભાવ શું છે. જે કંઈ કહ્યું છે એને પહેલાં વાંચીએ, પછી એનો અર્થ સમજીએ, પછી એનો ભાવ સમજીએ, અને ભાવ સમજ્યા પછીથી એના મય થઈ જવાય સ્વરૂપાનુસંધાન. શબ્દાનુસંધાન, અર્થાનુસંધાન, ભાવાનુસંધાન અને સ્વરૂપાનુસંધાન, આ ચાર અવસ્થાઓ. કોઈ પણ શાસ્ત્રને, કોઈ પણ ગ્રંથનું અનુસંધાન કરીએ, એમાં પરોવાઈએ, ત્યારે એમાંથી મેળવતા મેળવતા આ ચાર પગથિયાં ચડવાના છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કે જ્યારે સ્વરૂપાનુસંધાન થઈ જાય ત્યારે મોક્ષ થઈ જાય, એટલે સદગતિ પ્રાપ્ત થાય. તો આપણે એને ખૂબ સારી રીતે એક એક શબ્દને સમજીએ, એક એક ચોપાઈને, અને ચોપાઈમાંથી આપણા જીવનને જે સ્પર્શતું હોય, રોગ તરીકે, સ્વભાવ તરીકે, એનો આપણે સ્વીકાર કરીએ, સ્વીકાર કરીએ નહીં અને એમને જ કાઢી નાખીએ, એક કલાકારે ત્રણ મૂર્તિ બનાવી અને ત્રણેય મૂર્તિ એક જ સરખી હતી, દેખાવમાં ખૂબ સુંદર લાગે, એને વેચવામાં મૂકી બજારમાં. એને કહ્યું કે આ પહેલી મૂર્તિ છે એના માત્ર 500 રૂપિયા, અને બીજી છે એના 5000 રૂપિયા, અને ત્રીજી છે એની 5 લાખ રૂપિયા છે. બધા જોયે કે એક સરખી દેખાય છે, ના કલાકાર આમ કેમ કરે છે, માત્ર ની 500 જ કિંમત રાખી. એ વાત રાજા સુધી પછી રાજા પોતે જોવા આવ્યો, જોયું કે ત્રણેય મૂર્તિઓ એક સરખી, આ બે ખૂબ સુંદર છે, આ કલાકાર ગાંડો હશે કે એકની 5 લાખ રૂપિયા ને એકની 500 રૂપિયા. પછી રાજાએ એના મંત્રી કે પૂછ કે છે એનું કારણ શું છે, કે મૂર્તિઓ બરાબર એક સરખી એક સ્વરૂપ, બધી જ કલામાં કોઈ પણ કમી નથી, આનું કારણ શું પૂછે. કલાકાર પાસે ગયો મંત્રીને પૂછ્યું, ભાઈ આ તારી મૂર્તિઓ એક સરખી છે ને એની આટલો બધો તફાવત કેમ એની કિંમતની અંદર? કે આવો જુઓ. કે છે એને એક સળી લીધી દર્ભ જેવી અને એના કાનમાં નાખી, આ કાનમાંથી સીધી આ કાનમાં બહાર નીકળી. પછી બીજી મૂર્તિમાં એને સળી નાખી, તે કાનમાં નાખી મોઢામાં આવી, અને ત્રીજી જે સળી નાખી તે છેક નાખી તે હૃદય સુધી પહોંચી ગઈ. શું આ માણસ, આ પહેલી મૂર્તિ છે એવા સ્વભાવ વાળી છે, એક કાને સાંભળે બીજા કાને કાઢી ના, આ બીજી છે એ કાને સાંભળે અને મોઢેથી બોલીને કાઢી નાખે, અને આ ત્રીજી છે એ સાંભળ્યા પછી સીધી હૃદયમાં ઉતારી. સત્સંગ આપણે કેટલો સાંભળીએ છીએ, કેટલો ક્યાંથી ક્યાં એને તે કરીએ છીએ એની ઉપર. તો આ મહાપુરુષ, આ ગ્રંથો, તુલસીદાસજી મહારાજ કે કાગભૂષણજી મહારાજ જે કઈ પોતાની જીવનની અનુભૂતિ આપી રહ્યા છે કે એનો કેટલો આપણે ઉપયોગ કરીએ છીએ. શાસ્ત્રો બધા જ ભલે વર્ષો પહેલા, યુગો પહેલા એનું નિર્માણ થયું હોય, રચના થયું હોય, પણ આજે પણ આપણા જીવનને એટલી જ સ્પર્શે છે એની વાત. આ વિજ્ઞાનના યુગમાં આટલા વર્ષો પછી, આટલો લાંબો સમય ગયા પછી પણ આપણે એનો સ્વાધ્યાય કરીએ છીએ, એનું અધ્યયન કરીએ છીએ, એને સાંભળીએ છીએ, એના પ્રત્યે આદર છે, ભક્તિભાવ છે. કેમ? એ હજારો વર્ષ પહેલા લખાયેલું આપણા જીવનને એટલું જ સ્પર્શે છે, છે જે આપણા જીવનથી દૂર, આપણા એક શ્વાસથી પણ આ શાસ્ત્ર દૂર નથી. અને એટલા માટે આપણે આ શાસ્ત્રોને સાંભળીએ છીએ, એને આદર આપીએ છીએ. એ આપણે કેટલો એનો સ્વીકાર કરીએ છીએ, આ કાનથી બીજે કાને, કે કાનેથી મોઢા સુધી, કે કાનથી હૃદય સુધી. છે શાસ્ત્ર, સતામ ત્રાયતે ઇતિ શાસ્ત્ર, સજ્જનોને તારે છે જેનું સેવન કરે છે. પણ સેવન કરનારા કેવી રીતે સેવન કરે છે? રોગની રીતે, ભોગની રીતે, કે પછીથી પ્રાપ્તિની રીતે, ભગવાનની પ્રાપ્તિની રીતે, ત્રણમાંથી કઈ રીતે? એ આ મૂર્તિ ઉપરથી ખબર પડે કે કોણ સાંભળનારો કયો શ્રોતા. તો એના માટે કહ્યું કે અહંકાર અતિ દુઃખદ, એ કેવું છે ને કાલે જોયું.